ஆதிவ்யாக்கோக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார், தாரீக் 18 ஜனவரி 2009. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் கிரம்பார் பத்ர சுவாத்தியாய் பத்திராங்க 509. மோகமை அசாட் சூத் சட் ரவிவார் 1950. ஸ்ரீ சூரியபூர் ஸ்தித் சுபவிருத்தி சம்பன்ன சத்சங்க யோக்ய ஸ்ரீ லலுஜி பர்த்திய யதா யோக்ய பூர்வக் விரந்தி கே பத்திர பிராப்த થયું છે. તેની સાથે 3 પ્રશ્નો છૂટા લખ્યા છે. જે 3 પ્રશ્નો લખ્યા છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે. પ્રશ્ન પહેલો છે, જીવ કયા પદાર્થપણે જુદા છે પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રીજીને જીવ અને કર્મનો ક્ષીર નીરની પેઠે સંબંધ કહ્યો છે. તેનો હેતુ પણ એ જ છે કે ક્ષીર અને નીર એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદા છે, પદાર્થ પણ ભિન્ન છે. અગ્નિ પ્રયોગે તે પાછા સ્પષ્ટ જુદા પડે છે. તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે અને જીવ ઇન્દ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે. પણ જ્ઞાન દશા આવ્યા વિના જીવ કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે તે જીવને ભાષ્યમાં આવતું નથી. તથાપિ નીર ક્ષીર નિર્વત જુદાપણું છે. જ્ઞાન સંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. હવે ત્યાં એમ પ્રશ્ન કર્યું છે કે જો જ્ઞાને કરી જીવને કાયા જુદા જાણ્યા છે તો પછી વેદનાનું વેદવું અને માનવું સાથી થાય છે, તે પછી થવું ન જોઈએ? એ પ્રશ્ન જો કે થાય છે, તથાપી તેનું સમાધાન આ પ્રકારે છે. પૂજ્ય મુનિશ્રી ઉપરનો આ પત્ર છે અને મુનિશ્રીનું સુરતમાં ચાતુર્માસ છે અને એ પ્રશ્નો લખ્યા છે એના સંબંધમાં આગળ જેમ વાત આવ્યું કે ઉપાધિનું બળ ઘણું છે, એટલે પ્રશ્નો તમે લખો છો એ ઉત્તરને યોગ્ય હોવા છતાં પણ ઉત્તર લખી શકાતો નથી. પરંતુ આ પ્રશ્ન જે મુનિશ્રીએ પૂછાવ્યા છે એમાં કૃપાળુદેવ કહે છે કે તમે જે 3 પ્રશ્નો બેડ્યા છે સાથે પત્રની સાથે, તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે. મોક્ષુ જીવને વિચારવા જોઈએ આ પ્રશ્નો, એ હિતનું કારણ છે. અને આવા પ્રશ્નો એ જીવ વિચારે તો જ એને તત્વ સંબંધી કંઈક વિચારણા સ્ફુરે. પ્રશ્ન એમ કર્યો છે કે જીવને કાયા જુદા છે તો પછી વેદનાનું વેદવું અને માનવું સાથી થાય છે, તે તો ન થવું જોઈએ? એમ પ્રશ્ન થાય છે કે જે કંઈ જીવ અને કાયા જુદા છે તો કાયાની અંદર જે કંઈ થાય છે એનું જીવને શું? આવી પ્રકારનો જો જુદા જ હોય તો બંનેની ક્રિયા જુદી, બંનેના ક્ષેત્ર જુદા, તો આ જીવને એનું વેદવું કેમ થાય છે? એની સંબંધમાં કૃપાળુદેવે સમાધાન આપ્યું છે. એ સમાધાન આપણું જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એને આ જે અત્યારે આપણું જે મિથ્યાત્વ એટલે કે અજ્ઞાન છે, દેહ તે હું, દેહમાં આત્મબુદ્ધિ, એની વિચારણા આ પત્રથી બહુ સરસ રીતે થશે. જીવ કાયા પદાર્થપણે જુદા છે પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. જીવ અને કાયા, કાયા શરીર, મન, વચન, કાયા, અને કાયાની અંદર પાંચ ઇન્દ્રિયો આજે છે, એ આખું સમગ્ર એક સ્વરૂપ, જેને કહે યુનિટ, એક એકમ, એ કાયા છે. અને બીજું એકમ, વન એન્ટિટી એન્ડ અનધર એન્ટિટી, જીવ, સોલ, સ્પિરિટ. જીવ અને કાયા એ બંને પદાર્થપણે જુદા છે. જે જૈન દર્શનમાં આ લોકની અંદરના જે પદાર્થો કયા છે, દ્રવ્યો કયા છે, એમાં જીવ દ્રવ્ય જુદું છે અને કાયા જેનાથી બની છે, કાયાની રચના જેમાંથી થઈ છે, એવું પૂદગલ દ્રવ્ય એ પણ ભિન્ન છે. પદાર્થપણે બંને જુદા છે. બે પદાર્થ એક નથી, એક રૂપ નથી, પણ સંબંધપણે સહચારી છે, કોએક્ઝિસ્ટ, સહચારી છે, બંનેનું સાથે હોવાપણું છે, સાથે જ છે. એ ક્યાં સુધી સાથે છે? જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે ત્યાં સુધી. કર્મનો ભોગ આ દેહથી પૂરો થાય એટલે દેહનો વિયોગ થાય. કૃપાળુદેવે 692 ની અંદર એ વાત સરસ મૂકી છે કે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. હવે જીવને કાયા બંને સાથે છે, સંબંધપણે સહચારી છે, એટલે એકી સાથે છે, એક જ ક્ષેત્રમાં, એક જ પ્રદેશે આ સાથે છે. પણ ક્યાં સુધી સાથે છે? કાયા સારી છે ત્યાં સુધી સાથે છે, જીવને ગમે છે ત્યાં સુધી સાથે છે. આપણે સામાન્ય માનીએ છીએ કે શરીર નબળું થયું, રોગિષ્ઠ થયું અને કાયા ગઈ. ના, સારું શરીર હોય તો એનો સંબંધ છૂટો પડી જાય. એનું સહચારીપણાને માટેનો શાશ્વત સિદ્ધાંત શું, તાત્વિક સિદ્ધાંત શું? કે આ જીવને કર્મનો ભોગ આ દેહ થકી જ્યાં સુધી બાકી છે ત્યાં સુધી. જેવો એ કર્મનો ભોગવટો પૂરો થઈ ગયો, આ દેહ થકી જેટલો કરવાનો હતો, કર્મ તો અનંત છે, જેટલા આ જન્મની અંદર એ કર્મ એવા આવ્યા છે ઉદયમાં કે જે આ દેહ દ્વારા જ ભોગવી શકાય. તિર્યંચ ગતિને ભોગવવા યોગ્ય કર્મો આ દેહમાં ન ભોગવી શકાય, નરક ગતિને ભોગવવા યોગ્ય કર્મો આ દેહમાં ન ભોગવી શકાય, અને સ્વર્ગ ગતિને ભોગવવા યોગ્ય કર્મો પણ આ દેહમાં ન ભોગવી શકાય. ઉત્કૃષ્ટ પુણ્ય રાશિ ભોગવવી હોય તો સ્વર્ગના સુખો અહીંયા ભોગવી શકાય નહીં, અને એટલી બધી ભયંકર ઘોર તાપ અને વ્યથા દર્દ ભોગવવા હોય નરકની ગતિના, એ પણ આ દેહમાં ન ભોગવી શકાય. તો આ જીવ અને કાયાનો સંબંધ સહચારી છે. આ સહચારીપણું ક્યાં સુધી? આપણું શરીર અને આપણો જીવ બંને એક સાથે સહચારીપણે ક્યાં સુધી રહે? તો તત્વથી વાત સમજવાની. શરીર નબળું પડ્યું છે એટલે હવે પતી ગયું, દેહ પૂરો થઈ ગયો, દેહનું આયુષ્ય પૂરું થાય જ નહીં. જ્યાં સુધી એક પણ કર્મ આ દેહ થકી ભોગવવાનું બાકી હોય ત્યાં સુધી એ મરી શકે નહીં. અને કોઈ એમ સમજીએ કે ના ના, શરીર નબળું, શરીર સારું હોય તો 5 વર્ષ વધારે જીવશું, આ લૌકિક વાતને અહીંયા તત્વની દ્રષ્ટિએ સમજવાની છે. લૌકિકની વાત, લૌકિકમાં, લૌકિકના વ્યવહાર, લૌકિકમાં વિચારવાના. આમ થયું હોત તો આમ થાત ને, આમ ન થયું હોત તો આમ થાત ને, જીવી જાત ને, ખેંચાઈ જાત ને, કઈ વાત નથી. આમ ન હોત તો મરી જાત, તું મરવાનો નથી, કેમ કે કંઈક ના લોહી પીવાના બાકી છે, તું શું મર એમ મર. ઘણી વાર ઘણા આપણે કહીએ ને મસ્કરીમાં કે હારો ઓછા લાકડે મરે એવો નથી. જીવને કાયાનો સંબંધ ત્યાં સુધી સહચારીપણે છે, આ પહેલી વાત સમજવાની. આ બંને સાથે છે. એ કાયા રૃષ્ટપુષ્ટ છે તો નહીં મરે એવું પણ નહીં, અને કાયા સાવ નબળી થઈ ગઈ છે, કોમામાં વયો ગયો છે તો મરતો 10-10, 15-15 વર્ષ સુધી મરતો નથી. કારણ, જ્યાં સુધી તે દેહથી જે દેહ ધારણ કર્યો છે તે દેહથી જીવને કર્મનો ભોગ છે, એટલે કે પ્રારબ્ધનો સંયોગ છે, ત્યાં સુધી આ જીવને કાયા જુદા પડે નહીં, છે જુદા, પદાર્થ પણે ભિન્ન પણ સંબંધ પણે સહચારી છે. શ્રીજીને જીવ અને કર્મનો ક્ષીર નીરની પેઠે સંબંધ કયો છે તેનો હેતુ પણ એ જ છે કે ક્ષીર અને નીર એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદા છે, પદાર્થ પણ ભિન્ન છે, અગ્નિ પ્રયોગે તે પાછા સ્પષ્ટ જુદા પડે છે, તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. જિનેશ્વર દેવે આ સંબંધને સમજાવવા માટે ઉપમા આપી છે, દ્રષ્ટાંત આપ્યું છે કે ભાઈ દૂધ અને પાણી ભેગા કરવામાં આવે તો બંને એકરૂપ થઈ ગયા એમ સ્પષ્ટપણે દેખાય છે, ક્ષીર અને નીર એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, પછી એ વાસણમાં દૂધ જુદું અને પાણી જુદું એમ જુદું દેખાતું નથી, એકરૂપ, જ્યાં દૂધના પરમાણુ છે ત્યાં જ પાણીના પણ છે, પણ છતાં પરમાર્થે તે જુદા છે. દૂધનું પરમાણુ પાણીરૂપ થયું નથી અને પાણીનું પરમાણુ દૂધરૂપ થયું નથી. જો સૂક્ષ્મ વિવેકમાં જવું પડે, વિચારણાને તીવ્ર કરવી પડે, સંગ્નીપણું બરોબર ઉપયોગથી વાતને સમજવાનો પ્રયત્ન કરવો પડે, કેમ કે આ તત્વની વાતો સૂક્ષ્મ પણ પકડી શકાય, સંગ્નીપણું છે ને, આપણે કે મૂઢ હતા કે તિર્યંચ હતા, પકડી શકાય કે બરોબર છે, બે છે, છતાં બંને પદાર્થ પણે જુદા છે, એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, લાગે છે. આપણે જ માનો કે દૂધની અંદર પાણી નાખીએ પછી ક્યાં શંકા હતી, એમાં કઈ ભરવાડની રાહ જોવાની જરૂર, એટલે સ્પષ્ટપણે એ એક બંને ભેગા છે અને છતાં પરમાર્થે જુદા છે અને પદાર્થ પણે ભિન્ન છે. અગ્નિ પ્રયોગે તે પાછા સ્પષ્ટ જુદા પડે છે. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિ હોય તો આ વાત સમજાઈ જાય કે એને જો ઉકાળવામાં આવે અને એ ઉકાળવામાં આવે, અગ્નિનો પ્રયોગ કરવામાં આવે તો પાણીની વરાળ થાય અને એ વરાળને એકત્ર કરો તો જેટલું પાણી નાખવું એટલું સામૈયા પડી જશે અને દૂધના પરમાણુઓ છે એ માવાના રૂપમાં ઘનિષ્ઠ થઈ અને ત્યાં કંડા ખાવા મળે. પછી બંને અગ્નિ પ્રયોગે બંને જુદા પડી ગયા. જ્યાં સુધી પાણીનો ભાગ હોય જુદો ન પડ્યો હોય ત્યાં સુધી કેટલી વાનગીમાં આપણે કહીએ કે જરા પાણી રહી ગયું, મજા નથી આવતી, પાણી બળી જવું જોઈએ. પાણી બળી જશે એટલે જે પદાર્થ છે જેની સાથે પાણી મિક્સ કર્યું છે એમાં એ પદાર્થ રહેશે અને આ પાણી નીકળી જશે બીજા રૂપે, અગ્નિ પ્રયોગે થાય. બે ભેગા કરવામાં આવે, એક રૂપ થયેલા દેખાય તો પણ બંનેને જુદા કરી શકાય, કારણ કે પરમાર્થે બંને જુદા છે અને પદાર્થ પણ બંને ભિન્ન છે, એ જુદા થઈ શકે છે. ઘણીવાર કોઈ વાતની અંદર બહુ ગરબડ હોય તો શું કે તપાસ કરાવો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે, કરો ઇન્વેસ્ટિગેશન, એટલે પ્રયોગ કરો, એના ભિન્નપણાનો પ્રયોગ કરો, વસ્તુના તથ્યો લ્યો, હકીકતો મેળવો અને એની અંદરથી જે જે છે એનું એનાલિસિસ કરો, પૃથક્કરણ કરો, એની મેળે બે જુદા થઈ રહેશે કે આ વાત સાચી ને આ વાત ખોટી, મિક્સ થઈ ગયું છે, સત્ય પકડાતું નથી. તો કે આ કરો, જો ચકોર બુદ્ધિમાન સ્પષ્ટ નિષ્પક્ષી માણસ હશે અને તપાસ કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે. આભૂષણની અંદર મેલ છે, ભેગ પણ છે, અન્ય ધાતુનું મિલાપ છે, બધું છે, પણ જે સોની છે એ જાણે છે કે કેટલું છે, હમણાં જુદું પાડી દઈએ, મેલ નો મેલ, ધાતુની ધાતુ, સોનાનું સોનું, અગ્નિ પ્રયોગ કરો, ધગધગતા એવા ભઠ્ઠીની અંદર એ નાખે અને એની અંદર અમુક કેમિકલ મિક્સ કરે, શું થાય, મેલ બધો જુદો પડી જાય અને શુદ્ધ સુવર્ણ 100 ટચનું કાકા સાહેબની લગડી 24 કેરેટ નું થઈ જાય અને બધું જ મિલાવટ ભેગ મેલ જે કઈ છે જુદો થઈ જાય. તો જેમ આ પ્રકારના પ્રયોગ જુદા થાય, એક રૂપ લાગતા આપણે એમ કે સાવ મળી ગયું છે, આ તો એક રૂપ થઈ ગયો છે, છતાં પણ પ્રયોગથી જુદા થઈ શકે છે. અગ્નિ પ્રયોગ એ તે પાછા સ્પષ્ટ જુદા પડે છે, તેમજ જીવ અને કર્મનો સંબંધ છે, તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. જેમ દૂધ અને પાણીનો છે, પથ્થર અને સોનાને છે, આ બધું જેમ ભક્તામર સ્તોત્રમાં કહી ને કે તત્કાળ સોનું જુદું પડી જાય, પથ્થર પણ ત્યાગીને, એમ આ છે. આ આખું અધ્યાત્મ સંસારમાં બે જ પ્રકારના જીવો છે, એક સિદ્ધ અવસ્થાના એટલે શુદ્ધ જીવો છે, જેની સાથે ઉદગલનું કોઈ પણ પ્રકારે મળવાપણું નથી, અને બીજા સંસારી જીવો છે. આ સંસારી જીવોનું લક્ષણ શું? મુખ્ય કર્મ સહિત છે, એના જીવ સાથે કર્મ છે, એ સંબંધપણે છે, સહચારી છે, હજુ છૂટા પડ્યા નથી. આપણે કંઈક પણ મરી જાય પછી છૂટા પડી જાય ને? તો કે ના, જેટલા કર્મનો સંબંધ ઈ દેહ સાથેનો હતો એ ભોગવાઈ ગયા એટલે ગયા, તો એટલા કર્મની અંદર પણ જીવે કર્મ કેટલા રાખ્યા જ પોતાની પાસે, અનંત. એટલે અનંત સંસાર ચાલુ છે. સંસારી જીવ આવાગમન જન્મ મરણ આ બધી વસ્તુ તો પછીની દુઃખની પરંપરા એ કર્મ સહિત છે. આ બધી વાતનું મૂળ ક્યાં છે? આ જીવ કર્મ સહિત છે. ધર્મ કરીને કરવાનું શું? કર્મ રહિત થવું. તે ગમે તે પ્રકારની સાધના કરવાનું શું? કર્મ રહિત થવું. તે કોઈ પણ પ્રકારના યોગનો પ્રકાર લો તો બધા જ પ્રકારના યોગમાં જીવને સાધ્ય શું કરવાનું છે? કર્મ રહિત પણું થવું. તે સર્વથા કર્મથી મુક્ત થવું તેને જ્ઞાનીઓએ મોક્ષ કહ્યો છે. એટલે કે જીવનું શુદ્ધ સ્વભાવ રૂપે સહજ રૂપે પરિણમવું તેને મોક્ષ કહેવામાં આવે છે. એવી સ્થિતિ તો એ સહજ રૂપે એની અંદર કોઈ પણ પ્રકારનો સંબંધ સહચારીપણાનો ન હોય અને એ સંબંધ હોઈ શકે એવી સંભાવના કર્મ સિવાય બીજો કોઈ પદાર્થ નથી. જીવની સાથે જીવના જ્ઞાન ગુણને, જીવની શક્તિઓને, જીવના ધર્મને આવરણ કરનાર, રોકનાર, પ્રતિબંધિત કરનાર, અંતરાય કરનાર જો કોઈ એક તત્વ જગતની અંદર હોય તો તે કર્મ છે. સિદ્ધ પરમાત્મા એ છે કે જેને એક પરમાણુ માત્ર મળે ન સ્પર્શતા, એને કશી જ નથી. સર્વથા કર્મથી રહિત જે છે એવા પરમાત્મા કર્મ રહિત છે, અકલંક છે. સંસારી જીવો સકલંક છે, એને કર્મનું વડગણ સાથે છે, કર્મની મેળવણી સાથે છે. કર્મના પરમાણુઓ અને જીવના પ્રદેશ બંને એક જ ક્ષેત્રે એક સાથે રહેલા છે, અને આ કર્મના પરમાણુઓ છે. જીવનું જે અસ્તિત્વ છે તો અભેદ્ય છે, એટલે કર્મના પરમાણુ અંદર જતા નથી, પરંતુ જીવના પ્રદેશે પ્રદેશ ઉપરના સ્વભાવને આવરે છે, એના ગુણને આવરે છે, એની શક્તિને આવરે છે. એટલે કરવાનું આવરણ દૂર કરવાનું. પ્રયોગ શું છે? સાધના શું છે? ધર્મનું રહસ્ય શું છે? કે આ પ્રકારે કર્મના આવરણને દૂર કરી અને નિરાવરણ થાય એટલે કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન એટલે જીવની નિરાવરણ સ્થિતિ. નવું કોઈ જ્ઞાન ઉમેરવાનું નથી, નવી કોઈ જ્યોત પ્રગટાવવાની નથી. જીવની અંદર જે અનંત ગુણો છે એ પ્રત્યેક જીવમાં જેવા સિદ્ધ પરમાત્મામાં પ્રગટ છે, આવિર્ભાવ થયેલા છે, એવા પ્રત્યેક સંસારી જીવમાં એ બધા જ ગુણો તિરોહિત ભાવે છે, અવરાયેલા ભાવે છે. જો એનું આવરણ હટાવવામાં આવે તો એ પ્રગટ થાય, અને આવરણ જે છે તે એને કર્મનું છે. એટલી બધી વાત સ્પષ્ટપણે સમજી લઈએ. એટલે કૃપાળુ દેવે કહ્યું છે કે મુમુક્ષુ બરોબર સમજી લે, દેહ તે હું આ મિથ્યાત્વનું મૂળ સ્વરૂપ છે, આધાર છે. મિથ્યાત્વનો આધાર દેહ તે હું. જો દેહ તે હું નથી તો મિથ્યાત્વ એક ક્ષણ પણ ટકી શકે નહીં. કારણ કે અહમ ગયું એટલે મમત્વ ગયું. વાંધો અહમની સાથે મમત્વના જોડાણનો છે. આખા સંસાર સાથે મોહ બુદ્ધિએ આ જીવનું જે જોડાણ છે એમાં એનો અહમ કામ કરે છે. અને અહમ એ પોતાનો વ્યક્તિરૂપ હું જે છે એ એનો અહમ છે. જીવ જયારે મોક્ષની વાત કરે છે ત્યારે પણ અહમના રૂપમાં જ કરે છે કે મારે મોક્ષ જોઈએ છે એટલે મારા આત્માને નહીં, મારે એટલે મિસ્ટર એક્સ ને, મિસ્ટર વાય ને અને મિસ્ટર ઝેડ ને. હું તો બહુ કરું છું, હું કરું એટલે કોણ કરશે? તો ત્યારે એ જ ભાવ છે, જે ભાવમાંથી મુક્ત થતો નથી. આ દેહાધ્યાસ છે. એટલો બધો દેહાધ્યાસ ગહન અને ગાઢ છે. એક વારી ભાવમાંથી જો મુક્ત થઈ જાય કે હું એટલે આ નામરૂપ હું નહીં, આવા તો કેટલા નામ ધારણ કર્યા, તો એમાં કયું નામરૂપ હું સાચો? બધાય ખોટા. સૂક્ષ્મ જેમ જેમ વિચારણા થતી જાય તેમ તેમ દ્રષ્ટિ સૂક્ષ્મ થાય. સૂક્ષ્મ દ્રષ્ટિથી સૂક્ષ્મ વિચારણા થતા વિવેક જાગૃત થાય. વિવેક જાગૃત થતા જે પદાર્થ બે લાગે, એક લાગે, બે પદાર્થ એકરૂપ લાગે, વિવેક બંનેને જુદા કરે. જડ અને ચૈતન્ય એકરૂપ છે, એને જુદા કરી નાખે આ વિવેક, આ ધર્મનું સ્વરૂપ. એટલે કે છે અગ્નિ પ્રયોગે તે પાછા સ્પષ્ટ જુદા પડે છે, તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. આ જીવ અને કર્મનો સંબંધ પ્રયોગ કરવાથી જુદા પડી શકે છે. અને જ્ઞાનીઓએ અગ્નિ જે શબ્દ મૂક્યો છે એનો શબ્દ દર્શનની અંદર તપ શબ્દ આપ્યો છે કે તપથી સમર્પણ થાય અને નિર્જરા પણ થાય. આવતા કર્મો અટકે અને બંધાયેલા સત્તામાં રહેલા કર્મો નિર્જરે. આવું તપનું મહાત્મ્ય 12 પ્રકારના તપ જે કહ્યા છે આભ્યંતર અને બાહ્ય, આ જૈન દર્શનની વિશેષતા કે મોક્ષને માટે થઈને જે રત્નત્રય તો જોઈએ, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર, જો આ સ્પષ્ટ ખ્યાલ તત્વનો આવ્યો આત્મા આ રૂપ છે તો એને એક રૂપ પામવા માટે થઈને એને તપનો પ્રયોગ જરૂરી છે. તપના પ્રયોગ વિના એ રત્નત્રયનો શુદ્ધ રૂપ આત્મા એ મેળવી શકશે નહીં. એટલે બહુ સરસ રીતે તપને અહીંયા કે આ બંને પદાર્થ એકરૂપ થઈ ગયા છે એ અગ્નિ પ્રયોગ એ જુદા પડે એમ ભાઈ. તો કર્મને તપાવ અને કર્મને ખપાવ. કર્મને તપાવ્યા વિના કર્મ વૃક્ષ થતે નહીં. એનામાં જે સ્નિગ્ધતા છે, જે ચીકણા છે, જે આત્માના પ્રદેશ જોડે એવા જોડાઈ ગયા છે કે આમ ખંખેરવાથી હવે નીકળી શકે એમ નથી. જેમ તડકામાં સૂકવેલા કપડા રેતીમાં સૂકવા હોય તો ખંખેરી નાખે, પથ્થર ઉપર સૂકવા હોય તો ખંખેરી નાખે, પણ માટીમાં સૂકવા હોય, કાદવમાં સૂકવા હોય શું થાય? એમ એની ચિકાસ છે. ઉત્તરાધ્યાયની અંદર ભગવાન કહે છે કે એક સૂકી માટીનો ગઠ્ઠો નાખ્યો હોય ભીત ઉપર અને એક લોંદો માટીનો નાખ્યો હોય કુંભાર પાસેથી લઈને, તો ભીત ઉપર કયો ચોટશે? ભીનો છે, આદર છે તે. જ્યાં કસાયની ચિકાસ છે, ભાવની ચિકાસ છે વિભાવની, ત્યાં સુધી આ કર્મો આત્માથી છૂટા પડતા નથી. આ તપ દ્વારા આ કર્મોની ચિકાસને તોડી નાખવાની છે. કર્મો ખપાવવાના છે અને કર્મો ખેરવવાના છે. આ પ્રયોગ કરવાનો છે અને પ્રયોગ તપથી થાય છે. એટલે કૃપાળુ દેવે કહ્યું કે 4 કારણો, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, મોક્ષના 4 કારણો. ઉત્તરાધ્યાયન સૂત્રમાં પણ ભગવાને આ 4 કારણો આપ્યા. હવે અણસમજણની અંદર કેટલાક રત્નત્રયથી અટકી જાય છે, પણ રત્નત્રય એ સિદ્ધાંત છે, એની સાથે વ્યવહાર શું? વ્યવહાર તપ, એ સમજવું જોઈએ. એટલે એને આપણે ત્યાં એ આખો મંત્રને એક 9 પદની આરાધનામાં મૂક્યો છે. કૃપાળુ દેવે ત્રણ જગ્યાએ આ વાત મૂકી છે. નવપદ એ શ્રેષ્ઠ આલંબન છે. નવપદના ધ્યાનની વૃદ્ધિ કરવાની મારી કલ્પના છે. એટલે એ વખતનો એનો પ્લાન એ હતો. યોગ છે અસંખ્ય છે જીને કહ્યા, નવપદ મુખ્ય જાણો રે, તેહ તણા અવલંબને આત્મ ધ્યાન પ્રમાણો રે. આત્મ ધ્યાનનું પ્રમાણ નવપદથી થશે. એ પાંચ પદ પંચ પરમેષ્ઠીના અને ચાર પદ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ, આનું સંયુક્તપણે આરાધના. આ મુખ્ય યોગ ઘણા છે, અગણિત છે. જીવને મોક્ષ સાથે જોડવા માટેના યોગ એટલે પ્રયોગ અગણિત છે. પણ સૌથી મુખ્ય કયો? મુખ્ય નવપદની આરાધના. પંચ પરમેષ્ઠી એની સામે રોલ મોડેલ છે અને એને માટેનો વ્યવહાર જે આખો છે, વ્યવહાર માર્ગ, એ આખું દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ. આમાં એકની ઉપેક્ષા ન થાય. એટલી સરસ રીતે જ્ઞાનીઓએ તત્વની અને વ્યવહારની, નિશ્ચયને વ્યવહારની સંધિ કરી છે, ગૂંથણી કરી છે જીવને માર્ગ સરળ બનાવવા માટે. કેટલીક વાર બહુ વધારે વિકલ્પ હોય તો જીવ અટવાઈ જાય, ખબર ન પડે. જો જાગૃતપણે કરતો હોય તો એને ખબર પડે કે આ વાત મને બેસી ગઈ એટલે હવે મારે બાકીની ચિંતા નથી. એ બાકીનામાંથી વેગળો થવો જોઈએ. ઘણી વાર તો જીવનના અંત સુધી આપણે નક્કી જ નથી કરી શકતા કે કયા ગુરુથી, કયા માર્ગથી, કઈ સાધનાથી મોક્ષ છે. ભટકા જ કરીએ છીએ. આ થયા, આ થયા, આ થયા, આમાં હશે, આને આમ કીધું. હજી તને એકી પ્રતીતિ નથી આવી એક તત્વની, એક પદાર્થની. આ બતાવે છે કે વિવેકહીન સાધના ચાલી રહી છે. વિવેકહીન ચાલી રહી છે એટલે સ્થિર થતો નથી. એની વિચારણામાં સ્થિર ન થાય, સાધનામાં શું સ્થિર થવાનો હતો? અને આખી મુશ્કેલી ત્યાં આવીને ઉભી રહે છે. કારણ કે સાધના સમયે જે જાગૃતિ જોઈએ જીવની, વિવેકપૂર્વકની જાગૃતિ, જેને ઉપયોગ કીધો છે, આત્મતત્વના સભાનપણા સાથેની જાગૃતિ, આ ઉપયોગનું લક્ષણ છે. એ જો ન હોય તો બધી જ ક્રિયાઓ જ્ઞાનીઓ કે છે અનંતવાર કરી અને એમ ચાલી જ જશે, થશે. જસ્ટ મિકેનિકલ એક્સરસાઇઝ, આમ કર્યું તેમ કર્યું, એક થાય પણ ચૂકે નહીં એની અંદરનું તત્વ, એની દ્રષ્ટિ એના લક્ષ્ય બહાર ન જાય. પછી પોતાને અનફિટ થતી હોય તો બાજુ ઉપર રાખી દેશે, બીજી પકડશે. પણ જો એને પ્રતીતિમાં આવી ગયું કે આ વાત મારા આત્માના હિતમાં બરોબર બેસે છે, શું થાય છે? કષાયો મંદ પડે છે, વિભાવો નબળા પડી જાય છે. વાહ, જીવને બાંધનાર કોણ છે? કષાયને, કર્મને બનાવનાર કોણ છે? કર્મ કર્મને બનાવનાર છે, જીવ કર્મને બનાવનાર છે. બેયની ના પાડી આત્મસિદ્ધિ સમજવી પડે. જીવન કરતા કર્મનો, કર્મન કરતા કર્મ કરતા ચેતના એ નથી, જીવ કે એ નથી. પણ જીવનો વિભાવ જે છે, જીવની વિપરીત અવસ્થા છે, જે વિપર્ય અવસ્થા છે, વિવેક વિનાની, જાગૃતિ વિનાની અવસ્થા, એ આ પરમાણુનો નિમિત્તમાં બની અને કર્મની રચના કરે છે. અને એ કર્મ એને બાધક થાય છે. એ કર્મ જીવન અનંત કાળ સુધી એનાથી છૂટતા નથી. આ સ્પષ્ટ દ્રષ્ટિ આવતી નથી. આ એક વાર જો વાત પકડાઈ જાય અને પછી સાધના દ્વારા ખબર પડે કે હવે કર્મનું સર્જન થતું અટકે છે, આ એક પેલું લક્ષણ સંવર તત્વની દ્રષ્ટિ, પેલું સંવર કે આ સાધના માર્ગથી હવે હું સંવરમાં આવ્યો હોઉં એવી મને પ્રતીતિ થાય છે. અને બીજી નિર્જરા, હવે મારી અંદરનો જે બોજ છે એ હળવો થાય છે. પોતાના કર્મનો બોજ પોતાને પેલા લાગે. કૃપાળુ દેવના જીવન ચરિત્ર ચાલીએ તો જે પુરુષ કે અરે આ કર્મો વેદવા માટે આ નવા નવા ક્યાંથી આવે છે, અને છેટે કે હવે થોડા બાકી રહ્યા છે, થોડા થોડા વર્ષે આવે કે હવે બસ જવામાં છે. આ નિર્જરાનો ક્રમ જેને પકડાઈ ગયો અને છેલ્લે કે માથે ઘણો બોજો રહ્યો હતો, અલ્પકાળે કરીને એને વેદવું હતું. બધી જ વસ્તુને સમજવી પડે. આપણા જીવનની સાધનાનું મૂલ્યાંકન આપણે ન કરી શકીએ તો એટલા પ્રમાણમાં આપણે બધી સાધના મૂર્તાથી ચાલે છે, જાગૃતિથી નહીં, દ્રષ્ટિરાગથી ચાલે છે. અંજાઈ ગયા છે કોઈથી, કોઈ જગ્યાએ પ્રભાવમાં ખેંચાઈ ગયા, એલા કરશે આમ નામ જન્મારા ગયા છે. કર્મને ટાળી શકાય છે એ જ્યાં સમજણ આવી આ મોક્ષ માર્ગ. કેમ કે મોક્ષ આત્માનો કરવો છે અને આત્માને બંધન કર્મનું છે. જો કર્મનું બંધન ટળી શકે, જે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ. મારા આત્માને કર્મના કારણોની છેદક દશા જે સાધના ઉત્પન્ન કરાવે એ જ મારો મોક્ષનો પંથ છે. ખૂબ વિચાર કરીને માર્ગ મળી જાય. એ કે છે, કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે અને જીવ ઇન્દ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે. પણ જ્ઞાન દશા આવ્યા વિના જીવ કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે તે જીવને ભાષ્યમાં આવતું નથી, તથાપિ ક્ષીર નિર્વત જુદાપણું છે. ક્રિયા કરે છે દેહ તો ન કરે એમ કે દેહ શું ક્રિયા કરે, પણ જીવના સંયોગમાં રહીને આ બધી ક્રિયા થાય છે એમ જાણીને જીવ એમ સમજે છે એમ કે આ બધી ક્રિયા જીવ કરે છે. પણ દેહ ક્રિયા કરે છે તો દેહનો કહે છે કે કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે. અને કર્મ ખતમ થાય છે એટલે દેહ ખતમ થાય છે, ત્યાર પછી જીવ શું કરે છે? તો અહીંયા જે પરસ્પર સંયોગી અવસ્થાનું સ્વરૂપ સમજવાનું છે કે જીવ ઇન્દ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે કે આ બધું હું કરું છું, એટલે એટલું બધું કર્તૃત્વનો અભિમાન છે. આ જ્ઞાની પુરુષ એમ કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે અને દેહ કંઈક આભાસે ક્રિયા કરે છે. દેહની ક્રિયાથી પોતે જુદા, લેવાનું કામ થાય, દેવાનું થાય, ખાવા પીવાના પ્રવર્તન થાય, પણ આત્મા એમાં જોડાતો નથી. વાહ પ્રભુ વાહ, આ ટેકનિક અમે વાંચી છીએ તો અમને કંઈ મગજમાં બેસતી નથી કે આ બને કેવી રીતે. અમારી પ્રવૃત્તિ કરવા છતાં અમારો આત્મા દ્રષ્ટિનું અખંડપણું એથી બાધ પામતું નથી. આ પ્રયોગ જુઓ કેવો સાધનાનો પ્રયોગ હશે, કેટલી ગહનતમ સાધના હશે, જાગૃતિનું પ્રમાણ કેટલું હશે, ડિગ્રી કેટલી હશે આત્મ જાગૃતિની, એ વિચાર કરીએ તો એ આપણે ત્યારે આપણને આવા તત્વજ્ઞાનની વાતો મહાપુરુષોના પ્રયોગશીલ જીવનથી. શ્રીમદ રાજચંદ્ર પ્રયોગવીર હતા. કાકા કાલલકરે આખું જીવન ચરિત્ર વાંચ્યા પછી એક જ અભિપ્રાય આપ્યો કે સાહેબ, કાકા સાહેબને કે તમારે શું કહેવું છે? તો હું તો એમ કહું છું કે આ તો પ્રયોગવીર પુરુષ હતા. અને ડોક્ટર ભગવાન દાસે લખ્યું, આ તો જીવતો જાગતો સમયસાર હતો. ભગવાન કુંદકુંદાચાર્ય જે આત્માનો મહિમા ગાયો છે, હજાર વર્ષની અંદર હજી એટલો આત્માનો મહિમા ક્યાંય ગવાયો નથી. ભલે એકાંત પણ એક નિશ્ચય નહીં થઈ ગયો છે, પણ શુદ્ધ નહીં થઈ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એ બધાથી ભિન્ન, કેટલું ભિન્ન છે એટલે એને વ્યવહારના બધા ધર્મની વિધિથી પણ જુદો કરી નાખ્યો આત્માને. આવું શુદ્ધ સ્વરૂપ તો કે આ જીવતો જાગતો સમયસાર શ્રીમદ રાજચંદ્ર જોઈ ગયો. અદભુત છે. અનંત ભવનો છેડો એક વણમાં મણી કાઢ્યો અને એક ભવ બાકી રહ્યો. અનંત ભવનો છેડો મણી કાઢ્યો. શ્રીમદ રાજચંદ્રનું જીવન અનેક ભવોની હારમાળા છે. એમણે કહ્યું કે મુખ્ય બે ભવ કર્યા પણ અમુખ્ય તો ઘણા છે. આ તો ભવોની ગાથા છે. એક જ ભવની અંદર અનેક ભવો, એટલે એક જ દેહમાં, એક જ દેહમાં અનેક ભવોની ગાથા વણાયેલી છે. આવું અદભુત જીવન છે. એ કે છે કે જીવને ભાષ્યમાં આવતું નથી, એમ જ થાય કે આ તો જીવ જ બધું કરે છે. નહીં, દેહની ક્રિયા દેહ જ કરે છે. વાત થોડી સૂક્ષ્મ થશે પણ અત્યારે હવે વિષય નહીં લે. દેહની ક્રિયા દેહ જ કરે છે. અને દેહને કર્મના ઉદયથી જ દેહ કરે છે. જો કર્મનો ઉદય ન હોય તો ન થાય. મને પક્ષઘાત થયો હોય તો મારી તાકાત નથી કે હાથને હું હલાવી શકું, અને મને કંપા થયો હોય તો મારી ઈચ્છા ગમે તેટલી હોય હું એને રોકી શકું, મારી તાકાત નથી. તો એ થાય છે કોણ કરે છે? આ હાથ હાલે સતત કોણ હલાવે છે? દેહ હાલે છે, દેહ એના કર્મ સંજોગે હાલે છે, એના પરિણામે હાલે છે. આ રોકાઈ ગયો છે કેને કારણે? એમ સ્વસ્થ દેહની પ્રવૃત્તિ થાય છે કેને કારણે થાય છે? એની તત્પૂર્તિ એની યોગ્યતા છે. તથા યોગ્યતા એ શરીરની એવી પરિણમવાની છે, એ પરિણમી રહ્યું છે. જીવ સાથે જોડાઈને ગડા નીચે કૂતરું હાલે અને હું ગાડું હલાવું છું એમ એ અભિમાન કરતો થાય છે કે હું આમ કરું છું, હું તેમ કરું છું, મેં આમ કર્યું, તેમ કર્યું, આ કર્યું, તે કર્યું. એટલે જ્ઞાનીએ પુષ્પમાળામાં પ્રશ્ન કીધા કે તું ઈચ્છે છે એમ કેમ થતું નથી? તારે તો મિલિયોનેર થવું છે, તો તું નથી થતો. તો પ્રારબ્ધ પ્રમાણે એ જીવન ચાલે છે અને તારી ઈચ્છા પ્રમાણે કર્મ બંધ થાય છે. કસાય કરવામાં તું કરે છે, અને જે કંઈ પ્રાપ્ત અપ્રાપ્ત છે એ શેના આધાર ઉપર છે? વિચારવું પડે. કોઈ ઈચ્છાથી માંદા પડે છે? માંદો હું પડ્યો, મારે પડવું તો નથી એમ તો હાજો થઈ જાય. ખૂબ વસ્તુ ઘણી વાર દેખીતી આ વાત ન પકડાય. આ છે પારમાર્થિક જ્ઞાન છે. આ જ્ઞાન માત્ર શબ્દોનું નથી, શબ્દ તો માધ્યમ છે. આ જ્ઞાનીઓના અનુભવની વાત છે. એને શબ્દ દ્વારા કીધી છે, પણ એ ભાવની વાત છે. આત્મા ભાવ સ્વરૂપ છે અને ભાવની વાત ભાવ દ્વારા પકડાય. એને ભાવ છે એ ઉપયોગની જાગૃતિ વિના ભાવ તો છે જ નહીં. હું શબ્દ સાંભળું એ તો મારું બૌદ્ધિક જ્ઞાન છે, તો એનાથી મને કઈ ભાવ નહીં પકડાય. એટલી સૂક્ષ્મ વાત છે કે અનુભૂતિવાન ઉપદેશક હોય અને અનુભૂતિવાન શિષ્ય હોય તો કામ થઈ જાય. જે સદગુરુ ઉપદેશથી આવ્યું અપૂર્વ માન, નિજ પદ નિજ માઈ લઈ દૂર થયું. કેનાર કોણ હતો? કેનાર કોણ હતો? આત્મ સ્વરૂપ હતો. માટે એને કહ્યું કે પ્રભુ મને હવે સમજાઈ ગયું, મને આત્માનું સ્વરૂપ સમજાઈ ગયું કે દેહમાં હોવા છતાં જો જીવ અને કાયા સ્પષ્ટપણે જુદા છે. ભાસ્યુ નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. ભાઈશું ક્યાં? દેહમાં કે બીજે? નિજ પદ નિજ માય. તાર નિજ માય હતું તો કેમ અત્યાર સુધી નતું દેખાવું? તારે ક્યાં બીજે જોવા જવું પડે એમ હતું. એટલે કૃપાળુ દેવે કહ્યું કે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે છે દેહાદીથી ભિન્ન આત્મા રે, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કે જ્ઞાની વિના આ અજ્ઞાની જીવ ક્યારેય પોતે અનંતકાળ સુધી નિજ છંદે પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામી શકે નહીં. આ બધી અગમ નિગમની વાતો તર્કથી પર છે, બુદ્ધિવાદથી પણ પર છે. ક્યાંય ભાષાના વૈભવની અંદર એને ઢાળવાનો પ્રયત્ન ન કરવો. જ્યાં સુધી સરળતા ચાલે ને ત્યાં સુધી ભાવને ભાવ જ રહેવા દેવા, એમાં ઉમેરણ ન કરવો. આ વાંધો એ જ પંડિતોનો અને ઉપદેશકોનો, એ ભાવને ભાવ નથી રહેવા દેતા, પોતાનું ડાપણ અંદર મેળવે છે એટલે ભાવ છટકી જાય છે. મૂળ શેનું શાક કર્યું છે જ ખબર નથી પડતી, કેમ કે બીજું જ અંદર ઘણું છે. જવા દો, રહેવા દેવું. તે જીવને ભાષ્યમાં આવતું નથી, જીવને ભલે ન સમજાય તથાપિ ક્ષીર નિર્વત જુદાપણું છે. આ બંનેનું જુદાપણું છે. જ્ઞાન સંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. જો જ્ઞાન સંસ્કાર હોય તો આ જુદાપણું એને સ્પષ્ટ ભાષે. હવે ત્યાં એમ પ્રશ્ન થાય છે કે જો જ્ઞાને કરી જીવને કાયા જુદા જાણ્યા છે તો પછી વેદનાનું વેદવું અને માનવું આ સી રીતે છે? એ તો ન થવું જોઈએ, આવો પ્રશ્ન થાય છે. એનું સમાધાન આપ્યું છે.
સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ મુખ વખત સુધી તપ્યા રહ્યા પછી સ્વરૂપને ભજે છે, તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદનાદી તાપ તેનો આ જીવને સંબંધ છે. જ્ઞાન યોગનો કોઈ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવિ કર્મ નાશ પામે છે, પણ તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પથ્થરરૂપ એવા આ જીવને સંબંધમાં છે, જે આયુષ્ય કર્મથી નાશ પામે છે. એટલી પણ વાત મુકાય છે એક એક પત્રની અંદર, આપણને એમ થાય કે સિદ્ધાંતની દ્રષ્ટિએ જો તો આવો ગ્રંથ ગોતવો આકરો છે, આ બધા શાસ્ત્રોમાં તો ક્યાંથી આ વાત પકડાશે, પણ વચનામૃતની અંદર તો આવા રત્નો આમ મૂકી દીધા છે, ઠેર ઠેર વહેરા છે. એ કહ્યું છે કે ભાઈ સૂર્યાસ્ત થાય પછી ઓલા પથ્થર છે એ તો ઠંડા થઈ જવા જોઈએ, કેમ કે હવે સૂર્ય તો અસ્ત થઈ ગયો, તડકો ગયો, ઉષ્ણતા ગઈ, ગરમી આપનાર પદાર્થ છે એ ચાલ્યો ગયો, છતાં આ તપતા રહે છે તો કે એ થોડો સમય સુધી તપે છે, કારણ કે એણે વેદનાદી તાપ ઉત્પન્ન કર્યો છે. જ્યારે સૂર્ય તપતો હતો ત્યારે એણે શું કર્યું છે, તાપને ગ્રહણ કર્યો છે. એટલે એ પછી થોડા સમય પછી કે છે કે અમુક વખત સુધી એ તપ્યા કરે અને પછી સ્વરૂપને ભજે, પછી પથ્થર જેવો છે એવો થઈ જાય. પણ અમુક વખત સુધી તો એમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદનાદી તાપ તેનો આ જીવને સંબંધ છે. હવે જ્ઞાન યોગ મળ્યો, અહીંયા ઓલામાં સૂર્ય અસ્ત થયો અને અહીંયા સૂર્યનો ઉદય થાય છે, જ્ઞાન યોગ થયો, પણ અજ્ઞાનને કારણે ઉત્પન્ન કરેલો અને પોતે ગ્રહણ કરેલા એવા ઉપાર્જિત કરેલા વેદનાદી તાપ તેનો આ જીવને સંબંધ છે, એ તો અમુક સમય પછી પૂરો થશે અને જીવ સ્વભાવને ભજશે, કારણ કે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પથ્થરરૂપ એવા આ જીવને સંબંધમાં છે, જે આયુષ્ય કર્મના નાશથી નાશ પામે. અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલું કર્મ, આ ઉત્પન્ન થયેલું કર્મ એ તો પૂર્વનું છે, કર્મનો તાપ છે એ તો પૂર્વનો છે, અને ત્યારે અજ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ હતો. અજ્ઞાનરૂપી સૂર્ય શબ્દ મૂક્યો છે કે અજ્ઞાનરૂપી સૂર્ય કે એવો એ તાપ હતો કે એનાથી એને આ જે છે એ વેદનીય કર્મ એ નાશ નથી પામતું, પણ શું થાય છે, આયુષ્ય કર્મથી નાશ પામે, કેમ કે એનો સંબંધ શેની સાથે છે, દેહ સાથે. અને આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્રજો, જે અઘાતી કર્મો છે એનું ક્ષેત્ર કયું, શરીર, એનો સંબંધ ક્યાં, શરીર સાથે. તો એ શરીર જે છે એ અજ્ઞાનને કારણે ઉપાર્જિત કરેલું છે, કર્મનો કોઈ પણ પ્રકારે આકાર એ આ દેહ શરીર છે. હવે શરીર જ્યાં સુધી છે પછી ભલે આત્મા જ્ઞાન પામો, પણ આ અજ્ઞાનનું ફળ જે છે એ તો શરીર છે, અને એમાં જેટલા જેટલા કર્મો છે વિદ્યમાન, અને આ શરીર ક્યારે જશે કે એક કર્મનો, જ્યાં સુધી એક પણ કર્મનો ભોગવટો આ દેહ થકી છે ત્યાં સુધી એ શરીરનો વિયોગ થશે નહીં. તો શરીર છે તો કે છે તો વેદનીય કર્મ એ તો કે છે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પણ, એટલે કેવડીને અથવા જ્ઞાનીને જ્ઞાન થાય એટલે કર્મનો નાશ થાય, એને કયા કર્મ જાય, ઘાતી કર્મો, અઘાતી કર્મો ઉભારીએ. તો કે છે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પથ્થરરૂપ એવા આ જીવને સંબંધમાં છે, જે આયુષ્ય કર્મના નાશથી નાશ પામે. ભેદ એટલો છે હવે તો પછી એને આટલા બધા કર્મો છે તો એ વેદતા હશે, બરાબર ના દુઃખી થતા હશે. તો ભેદ એટલો છે કે જ્ઞાની પુરુષને કાયાના વિશે આત્મબુદ્ધિ થતી નથી. ક્યાં ફેર પડ્યો? એને જ્ઞાન યોગનો ઉદય થયો. આત્માને વિશે કાયા બુદ્ધિ થતી નથી, બે સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે. માત્ર પૂર્વ સંબંધ જેમ પથ્થરને સૂર્યના તાપનો પ્રસંગ છે તેની પેઠે હોવાથી વેદનીય કર્મ આયુષ્ય પૂર્ણતા સુધી અવિષમ ભાવે વેદવું થાય છે, પણ તે વેદના વેદતા જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી, અથવા જો થાય છે તો તે જીવને તેવું સ્વરૂપ જ્ઞાન સંભવતું નથી. શ્રીમદની વાત વાંચીએ ત્યાં આપણને એમ થાય કે ઓહો, શું આત્માની એમ જુસ્સો આવે. એ કે છે કે એને બસ શું ભેદ થયો તો એને બંને પદાર્થને જુદા જાણી લીધા. હવે શરીરના કર્મનું વેદની શરીરમાં ચાલે છે, હું આત્મામાં એને કાયા બુદ્ધિ નથી ને કાયામાં આત્મબુદ્ધિ નથી. એટલે કે છે બંને એની પાસે સ્પષ્ટ ભિન્ન પદાર્થનું જ્ઞાન હોવાના કારણે જે વેદના વેદાય છે એમાં આત્માના જ્ઞાન ગુણને કારણે વેદકતા ગુણને કારણે જાણપણું પૂરેપૂરું છે. એ અન્ય જીવને ન થાય. આપણા ગુણની વેદકતા કોઈ અન્યને ખબર ન પડે, આપણા ગુણની તીવ્રતા કોઈ અન્યને ખબર ન પડે. એને પડે છે પણ ભિન્ન છે કે એ તત્વ જુદું અને એ હવે શરીર સાથે સંકલિત છે અને એ ક્યારે નાશ પામશે. માટે ત્યાં સુધી એમાં કાયામાં આત્મબુદ્ધિ ન હોવાને કારણે એ અવિષમપણે વેદે છે. અવિષમપણે કે જે વેદનની અંદર એને કોઈ વિભાવ ભાવ થતા નથી, સુખ દુઃખની કોઈ કલ્પના થતી નથી, હર્ષ શોકની કોઈ કલ્પના થતી નથી, બંનેને જુદા જ જાણે છે. એટલે કે છે કે એને અવિષમ ભાવ વેતા અને આવું જ છતાંય જો એને કદાચ આવું સ્વરૂપ ભંગ થાય, એનું સ્વરૂપ જ્ઞાન છે એ તો કે છે એનો ભંગ થતો નથી. વેદના હોવા છતાં ભગવાન મહાવીરને કાષ્ટ સલાગા ઉપસર્ગની વેદના કેટલી હોય, કાષ્ટ અથવા તો ગજસુકુમારને એ ખેરના અંગારાની માથા ઉપર બાંધા હોય એની વેદના કેટલી નહીં હોય. વસ્તુ છે એનો તો સ્વીકાર કરવો પડે, હોય તો હોય જ. અવિષમપણે વેદવું અને એને એનો આધાર શું, તો બંને જુદા છે. કાયા જુદી છે, આત્મા જુદો છે. હવે એ જે સ્વરૂપ જ્ઞાન છે એનો ભંગ થતો નથી અને જો થાય તો એને એવું સ્વરૂપ જ્ઞાન નથી, એટલે અધૂરું છે. હજી એને દેહાત્મ ભાવ અંશે પણ રહેલો છે. એટલે કંઈક ને કંઈક હજુ એની અંદર ઉણપ છે અને ઉણપ એની હજુ આત્મભાવની શુદ્ધ પરિણતિ હજુ થઈ નથી. બે પદાર્થને ભિન્ન કરવાની જે સ્પષ્ટ એ હજુ થઈ નથી. એટલે આવું જો કદાચ એને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થાય તો કે છે એવું સ્વરૂપ જ્ઞાન તેને સંભવતું નથી. આત્મજ્ઞાન હોવાથી પૂર્વોપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી, એ તો એની સ્થિતિએ નાશ પામે. કર્મ પૂર્વ છે અને કર્મ બંધાયું ત્યારે પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ અને સ્થિતિ ચાર એના પાસા ત્યારે જ નક્કી થઈ જાય. હવે એની સ્થિતિ એટલે એનો કાળ, એનો કાળ જે નક્કી થયો છે એ કાળ સમય મર્યાદા પૂરી થાય એટલે કર્મ નાશ પામે. કર્મ કોઈ કાયમી રહેતા નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કર્મ મોહનીય એ પણ 70 કોડાકોડી સાગરોપમનું એનું આયુષ્ય કહ્યું છે. કર્મને કોઈ અનંત કાળ નથી અને જીવને કોઈ મર્યાદા નથી. જીવનું જીવન કેટલું? અનાદિ અનંત. એને ઉત્પન્ન પણ થયો નથી, અજર અમર અને અવિનાશી છે. એ કાળ સ્થિતિથી બંધ નથી અને કોઈ પણ કર્મ એવું નથી કે જેને કાળ સ્થિતિ ન હોય. કાળ સ્થિતિ છે તો કે છે કે કર્મ તો એની સ્થિતિએ નાશ પામે, વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી, અવ્યાબાધપણાને આવરણરૂપ છે. આટલું ભેદ મેં આ બધા કહેવાતા ઘણા જ્ઞાનીઓ સાથે બેસવાનું થયું છે, આ સમજણ નથી આવી હજી. જ્ઞાનને આવરણ નથી કરતું કર્મ છે. કયું? આ વેદનીય કર્મ છે. કર્મનો પ્રકાર જ જુદો છે, એ કર્મનું ક્ષેત્ર જ જુદું છે. એને જે કંઈ પરિણામ આપવું હોય ક્યાં આપે? શરીરમાં આપે. એ જ્ઞાનને આવરણરૂપ નથી, પણ અવ્યાબાધપણાને આવરણરૂપ છે. આ શુદ્ધ સ્વરૂપ પોતાનું છે એમાં બાધા ઉત્પન્ન થાય. આ સહચારીપણું છે એનો આ સંબંધ બતાવે છે. એમાં અવ્યાબાધપણાને અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાધપણું પ્રગટતું નથી, પણ સંપૂર્ણ જ્ઞાન સાથે તેને વિરોધ નથી. સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાધ છે એવો નિજરૂપ અનુભવ વર્તે છે, તથાપી સંબંધપણે જોતા તેનું અવ્યાબાધપણું વેદનીય કર્મથી અમુક ભાવે રોકાયેલ છે. જો કે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી અવ્યાબાધ ગુણને પણ માત્ર સંબંધ આવરણ છે, સાક્ષાત આવરણ નથી. એનું અવ્યાબાધપણું પણ જ્ઞાનની દ્રષ્ટિએ તો સંપૂર્ણ જ્ઞાન, એમાં કઈ બાદ નથી કઈ. એટલે કે છે કે એ સાક્ષાત આવરણ નથી, એ પણ એને સંબંધ આવરણ છે. એ સંપૂર્ણપણું અવ્યાબાધપણું પ્રગટ્યું નથી. એટલે જ આ જ્ઞાનીઓ છેલ્લે અયોગીપણાનો પ્રયોગ કરીને સંપૂર્ણ અવ્યાબાધપણું પ્રાપ્ત કરી લે છે. અદભુત આખો આત્મવિકાસનો, આત્માની પૂર્ણતાનો, ઓહો, શુદ્ધ ચૈતન્ય સિદ્ધ સ્વરૂપનો જે ક્રમ વિતરાગ ભગવાને, સર્વજ્ઞ પરમાત્માએ એના જૈન શાસનમાં જે બતાવ્યો છે, અદભુત છે. નિત્યાત્વથી શરૂ કર્યું આ જીવને, અને અયોગીપણા સિદ્ધ અવસ્થા, પરમ શુદ્ધ અવસ્થાની અંદર સ્થિત કરી દીધો. અને ત્યાં સુધીમાં આવતા બધા અવસ્થાઓ સમજાવી કે કયા કર્મો ક્યાં છે, એનું ક્ષેત્ર કયું છે. જીવ અને કાયા જુદા છે તો ઘાતી ને અઘાતી કર્મો પણ જુદા છે. હવે આપણે તો ઊંધું ગાલીને જ્યાં મોહનીયનો નાશ કરવો છે ત્યાં આપણે વેદનીની પાછળ આદુ ખાઈને પડ્યા છે. કંઈક થઈ જાય એને તો કંઈક, પણ ભાઈ વેદનીય કર્મ છે, એમાં તું આમ ઊંધો ઊંચો નીચો થામાં. પાણીનો પ્યાલો પીવો પડે તો પી લે, પણ તારા સ્વરૂપથી ચલિત થવા. વેદના વેદતા જીવને કંઈ પણ વિષમ ભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે, પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વેદના શું છે? અજ્ઞાનનું લક્ષણ નથી, પણ પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વેદના જે છે વેદનીય કર્મને કારણે જીવની અંદર વેદનીય કર્મનો ઉદય સાતા અને અસાતા. આ સાતા છે એ પણ વેદનીય કર્મ છે, પણ સાતા વેદનીય છે. અને પીડા આપત્તિ દુઃખ છે એ પણ વેદનીય કર્મ છે, પણ જરા પ્રતિકૂળ છે એટલે અસાતા વેદનીય છે. આપણે જગતમાં જેને સુખ દુઃખ કહીએ છીએ એને પરમાર્થની ભાષામાં સાતા અસાતા છે. સુખ તો એક જ આત્માનો સ્વભાવ, જે સુખ સ્વરૂપ છે, સુખધામ છે, સુખનો સાગર છે, અનંત છે, અક્ષય છે, અવ્યાબાધ છે, એની પાછળ દુઃખ છે જ નહીં. જે સુખની વાત આવી ત્યાં દુઃખનો કોઈ વિકલ્પ પર્યાય જોડી શકાય નહીં. જે સુખની પાછળ એનું નભ સુખ, આવું અવ્યાબાધપણું આ આત્માનો એક ગુણ છે. તો કે છે વેદના વેદતા જીવને વિષમભાવ થવો તો અજ્ઞાન છે. શું કામ? કે જીવને વિષમભાવ શું કામ થાય? શરીર સાથે એકરૂપતા હોય તો થાય. માટે વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે. આ વેદના છે એ વર્તમાનમાં શું છે? પૂર્વ અજ્ઞાનનું ફળ અને વર્તમાનમાં પ્રારબ્ધ. પૂર્વના કર્મો વર્તમાનમાં ઉદયમાં આવે તેને પ્રારબ્ધ કહેવાય. આ પ્રારબ્ધ તે પ્રારબ્ધ છે, તેને વેદતા જ્ઞાનીને અવિષમપણું છે. એટલે જીવ અને કાયા જુદા છે એવો જે જ્ઞાન યોગ, તે જ્ઞાની પુરુષનો અબાધ જ રહે છે. જીવ અને કાયા બંને જુદા છે એવો જ્ઞાન યોગ શબ્દ મૂક્યો છે કૃપાળુદેવ. સરસ. જ્ઞાન યોગ તે જ્ઞાનીને અબાધ છે, એ કોઈ પણ હિસાબે ખંડિત થતો નથી, એમાં ક્યાંય આવરણ આવતું નથી. એટલે સ્વરૂપ જ્ઞાનને અને પરિપૂર્ણ જ્ઞાનને આ વેદનીય બાધારૂપ નથી, આવરણ નથી, સાક્ષાત આવરણ નથી, સંબંધ આવરણ છે. એટલે જીવને કાયા જુદા છે એવો જે જ્ઞાન યોગ તે જ્ઞાની પુરુષનો અબાધ જ રહે છે, માત્ર વિષમભાવ રહિતપણું છે એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાધ છે. વિષમભાવ છે તે જ્ઞાનને બાધકારક છે. આ વિષમભાવ આવે તો જ્ઞાનને બાધા થાય. દેહમાં દેહબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, દેહથી ઉદાસીનતા અને આત્મામાં સ્થિતિ, એવા જ્ઞાની પુરુષનો વેદના ઉદય તે પ્રારબ્ધ વેદવારૂપ છે, નવા કર્મનો હેતુ નથી. આ અબંધ દશા, આ અબંધ દશા કે દેહમાં દેહબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, દેહથી ઉદાસીનતા અને આત્મામાં સ્થિરતા, એવા જ્ઞાની પુરુષને વેદનાનો ઉદય, પછી આવા દુઃખો વેદના એ આવી એ દેહ સાથે જોડાયેલા છે, પૂર્વ અજ્ઞાનનું ફળ છે, વર્તમાનનું પ્રારબ્ધ છે, અત્યારનું એનું કર્તવ્ય નથી. એટલે એવા જ્ઞાની પુરુષને વેદનાનો ઉદય તે પ્રારબ્ધ વેદવારૂપ છે. પ્રારબ્ધને વેદવું જોઈએ, નવો મંત્ર આવ્યો કે જે પ્રારબ્ધ છે એ મારા પૂર્વ અજ્ઞાનનું ફળ છે, માટે પ્રારબ્ધ બદલી શકાતું પુરુષાર્થ બદલી શકાય, પુરુષાર્થની દિશા બદલી શકાય. એટલે કૃપાળુદેવે કહ્યું કે જો ઈચ્છો પરમાર્થ તો કરો, કેમ કે અસત્ય તો કરીએ જ છીએ અને એમાં કઈ કોઈને પૂછવા જવાની જરૂર નથી. તો સત્ય શબ્દ મૂકો, સત્ય એટલા માટે કે જે નવા કર્મનો હેતુ થાય એ અસત્ય પુરુષાર્થ, અને જે નવા કર્મનો હેતુ ન થાય એવો પુરુષાર્થ એ સત્ય પુરુષાર્થ. સત્ય પુરુષાર્થ શબ્દ કૃપાળુદેવ અમુક અમુક શબ્દ મૂકી અને એ શબ્દની વિભાવના છે ને એટલી બધી સ્પષ્ટ કરી દીધી છે. આ વિવેક જ્ઞાન, ભેદ જ્ઞાન, આ ભેદ જ્ઞાન પણ આ ભેદ જ્ઞાન કે કર એ કે છે એવા જ્ઞાની પુરુષનો વેદના ઉદય તે પ્રારબ્ધ વેદવારૂપ છે, નવા કર્મનો હેતુ નથી. હવે બાકીના પ્રશ્નો છે, વિશેષ વિચારણા અવસરે.